તારીખ 15-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 501 અને 502 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 201
પત્ર છે પોતાની સાથે પત્ર વ્યવહાર ચાલે છે એ વિષયમાં શાસ્ત્ર આજ્ઞા શું છે એ વિષયે અહીંયા ચર્ચા કરી છે. સર્વ વિરતિ કરી છે એવા મુનિને પહેલા પારિગ્રાફ છે. સર્વ વિરતિ કરતી વખતના પ્રસંગમાં એટલે દીક્ષા પ્રસંગમાં સર્વ પાણાઈ વાયમ પચ્છકામી સર્વ મૂસાવાયમ પચ્છકામી સર્વમ અદિન્નાદાણમ પચ્છકામી સર્વમેવણમ પચ્છકામી સર્વમ પરિગ્રહમ પચ્છકામી આ ઉદ્દેશના વચન ઉચ્ચારવાના કયા છે. દીક્ષા વિધિ કરાવે છે ત્યારે તે પ્રકારનું વચન ઉચ્ચારણ કરાવે છે. અર્થાત સર્વ પ્રાણાતિપાતથી હું નિવર્તું છું. પ્રાણાતિપાત એટલે હિંસા. કોઈ પણ જીવનો પ્રાણ પડે એટલે નાશ પામે, હિંસા થાય, તેનાથી હું નિવર્તું છું. સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવર્તું છું. અસત્ય, મૃષા એટલે અસત્ય. સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવર્તું છું, એટલે કોઈ આપ્યા વગર લેવું, સીધું પોતાની મેળે લઈ લેવું એટલે ચોરી કરવી. સર્વ પ્રકારના મૈથુનથી નિવર્તું છું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવર્તું છું એમ પંચ મહાવ્રત એની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. સર્વ પ્રકારના રાત્રિ ભોજનથી હવે કાઉન્સ માંગે છે તથા બીજા તેવા તેવા કારણોથી નિવર્તું છું એમ તે સાથે ઘણા ત્યાગના કારણો જાણવા. આ પંચમહાવ્રતના પેટાભેદમાં પણ બીજા અનેક પ્રકારના ત્યાગ છે એ ત્યાગનો સમાવેશ થઈ જાય છે. નાના નાના જે ત્યાગ છે એ બધો સમાવેશ એમાં થઈ જાય છે. એમ જે વચનો કયા છે તે સર્વ વિરતિની ભૂમિકાના લક્ષણે કયા છે એ બધા લક્ષણો એ જે વચનો કયા છે તે સર્વ વિરતિનો જે દીક્ષા ગ્રહણ કરવાની ભૂમિકા છે એ લક્ષણથી કયા છે. તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત અને મૈથુન ત્યાગ સિવાયના ભગવાને પછી બીજી આજ્ઞા કરી છે કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રત ધારીને બાધકારી લાગે છે પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે એટલે અપવાદ લેવો છે. શું કે ચાર મહાવ્રતની અંદર કેટલીક બીજી પણ આજ્ઞા કરી છે જે અપવાદરૂપ છે એટલે સીધી રીતે જોવામાં લાગે તો પાંચ મહાવ્રતનો ભંગ થતો હોય એમ લાગે, છતાં પણ એનું રક્ષણ થાય છે એવી પણ આજ્ઞા કરી છે એમ કહીને એ વિષયની નીચે ચર્ચા કરે છે. જે વાત કરે છે એનો જ સ્પષ્ટીકરણ નીચે આપે છે. ત્યાંથી લઈએ કે સર્વ પ્રકારના પ્રાણતિપાતથી નિવર્તું છું. પ્રાણાતિપાત એટલે હિંસા. એવા પછખાણ છતાં નદી ઉતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે એટલે શ્વેતાંબર શાસ્ત્રમાં એ વાત હશે કે સાધુ છે એ વિહાર કરે અને વચ્ચે નદી આવે તો એને ઓળંગવી કે ન ઓળંગવી અને આગળ વિહાર કરવો કે ન કરવો. તો એમ કે શાસ્ત્રમાં એ આજ્ઞા છે કે નદી ઓળંગવી એમ કરીને. નદી ઓળંગતા જે પાણી કાંઈના જીવો છે એની હિંસા થવાની, પાણીમાં ચાલવું પડે, પાણી ઉપર ચાલવું પડે એટલે એની હિંસા થવાની, પણ છતાં પણ એ આજ્ઞા કરી છે એટલે એ આજ્ઞા કરવી પડી છે એમ લીધું. હવે એની અંદર શું હેતુ છે? નિષેધ છે ને દિગંબરમાં, તો દિગંબરમાં નિષેધ છે. આ તો સ્વતંબર શાસ્ત્ર અનુસાર આ બધી ચર્ચા છે આની અંદર, કેમ કે લલ્લુજી મુનિને લખે છે ને તો એ દિગંબર શ્વેતાંબરના શાસ્ત્રોમાં નથી લઈ જતા, એમના શાસ્ત્રોમાં જે વાત છે એ વાત ઉપરથી આશય સમજાવો છે અહીંયા, કે આશય શું છે. આમ ઉત્સર્ગને અપવાદ વચ્ચેનો આશય શું છે એ સમજાવો છે. હેતુ જે છે ચર્ચા કરવાનો એ આટલી મર્યાદામાં છે એમ સમજવું. જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધો આરાધશે તો પંચમાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી નદીનું ઉતરવું ભગવાને કહ્યું છે. શું કહ્યું? જે આજ્ઞા લોક સમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તો પંચમાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે. એટલે લોકસંગ વધારવા માટે એ વાત નથી, તો પંચમાવ્રતનો નાશ થાય, તો એવી અપેક્ષા રાખીને વાત કરી છે. ગમનાગમનની જે કરી છે એ મર્યાદા એમાંય પણ સમજી લેવી એમ. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિ રૂપ છે. પ્રત્યક્ષપણે પ્રાણાતિપાત થાય છે, હિંસા થાય છે, પણ પંચમહાવ્રતનું રક્ષણ થાય છે તેથી એની નિવૃત્તિ રૂપ છે એમ ગણ્યું છે. દ્રષ્ટાંત લઈ શકાય કે એક માણસ દુકાનનો માલ વેચવા માગે છે, દુકાને એને બંધ કરવી છે, વેપાર સાવ બંધ કરીને નિવૃત્ત થવું છે. ઘણી આઇટમનો વેપાર કરતાં કરતાં બે ત્રણ આઇટમ રહી ગઈ, એ જલ્દી એનો નિકાલ થતો નથી, તો જલ્દી નિકાલ કરવા માટે સાથે વેચાય એવી બીજી બે ચાર આઇટમ પાછો લઈ આવે છે. તો ત્રણ આઇટમની છ આઇટમ કરે છે, એ વેપાર વધારવા નથી કરતો પણ વેપારની નિવૃત્તિ માટે કરે છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ એમ લાગે કે એના હેતુથી વિરુદ્ધ એણે પ્રવૃત્તિ કરી, ખરેખર એને હેતુને અનુકૂળ પ્રવૃત્તિ કરી છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. એટલે ત્યાં પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો જ પણ હેતુ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાત રૂપે એમ નદીમાં ઉતરવાની આજ્ઞા થાય છે, તથાપિ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તું છું એ વાક્યને તે કારણથી એકવાર આંચકો આવે છે કે પ્રતિજ્ઞા તો એમ લીધી હતી કે સર્વ પ્રકારની હિંસાથી નિવર્તું છું. જે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તું છું એને આંચકો આવે છે. જે આંચકો ફરીથી વિચાર કરતા, એટલે વિશેષ વિચાર કરતા, તો તેની વિશેષ દ્રઢતા માટે જણાય છે. બીજો પણ એમ એની અંદર અપવાદ એવી રીતે છે, જેમ કે દિગંબર શાસ્ત્ર અનુસાર લઈએ તો કે દીક્ષા લેતી વખતે એક એવી પણ પ્રતિજ્ઞાનો ઉચ્ચારણ કરવાનો હોય છે કે હું હવેથી નિરંતર શુદ્ધોપયોગમાં જ રહીશ. પણ મુનિ શુદ્ધોપયોગમાં નહીં રહેતા શુભોપયોગમાં આવે છે. પંચમાવ્રતના પરિણામ શુભ ઉપયોગ છે. હવે શુદ્ધોપયોગમાં જો અંતર્મૂર્ત મુનિ રહે બે ઘડી, ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત, તો કેવળ જ્ઞાન પ્રાપ્તિ થાય, પછી તો આવવાનું રહેતું જ નથી શુભ ઉપયોગમાં. પણ એમાં રહી શકતા નથી એટલે શુભ ઉપયોગમાં આવે છે. તો ત્યાં પ્રતિજ્ઞા ભંગ કર્યો કે નહીં? કે નહીં, પ્રતિજ્ઞા ભંગ નથી કર્યો એને. એ શુભોપયોગમાં આવ્યા છે એ પણ શુદ્ધોપયોગમાં આવવા માટે શુભોપયોગમાં આવે છે, શુભોપયોગમાં રહેવા માટે શુભોપયોગમાં આવતા નથી. પણ સાતમે ગુણ સ્થાને સ્થિરતા નથી રહેતી અને અસ્થિરતા આવી જાય છે. હવે ત્યાં હઠ કરવા જાય તો અશુભ ઉપયોગ થઈ જાય, શુભ ઉપયોગ તો ન રહે પણ અશુભ ઉપયોગ થઈ જાય, પરિણામ ઉપરનો આશ્રયસ્થાન આવી જાય, વજન આવી જાય એટલું. તો એવી રીતે તો મુનિ હટ કરતા નથી, સહેજે શુભ ઉપયોગમાં આવે છે, પાછા શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે, ટકતા નથી. તો ત્યાં પ્રતિજ્ઞા ભંગ ગણવામાં આવતો નથી. એમ મુનિની ભૂમિકા યોગ્ય કેટલા અપવાદ છે, જે અપવાદ હોવા છતાં પણ સિદ્ધાંતના રક્ષણ માટેના અપવાદ છે એવો હેતુ ત્યાં જાળવવામાં આવ્યો છે, તેથી એ વાતનો ત્યાં સ્વીકાર કરવો જોઈએ એમ કહેવું છે. તેમજ બીજા વ્રતો માટે છે, આજે પ્રાણાતિપાત હિંસાનો દ્રષ્ટાંત આપ્યો એવી જ રીતે બીજા વ્રતોનું સમજી લઉં, છતાં વાત કરે છે પરિગ્રહની. તો પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર પાત્ર અને પુસ્તકોનો સંબંધ જોવામાં આવે છે. અહીંયા પાત્ર લઈ લીધા, એનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણે કોઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કયા છે, તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિ, બીજો પરિગ્રહ નહીં કરવા માટે આટલી છૂટ લીધી છે એમ કહેવામાં આવે છે. અને તેથી પરિણામે તે અપરિગ્રહ રૂપ હોય છે. હવે શું કહે છે કે મૂર્છા રહિતપણે આટલો પરિગ્રહ પણ એ શરત છે. પછી ત્યાં જેમ ઓલાપણે શરત છે એમ અહીંયા પણ ત્યાં જેમ લોક સમુદાયનો વિશેષ કોઈ પરિચય વધારવા માટે વિહાર નથી કરવાનો કે ઘણી જગ્યાએ જાય, ઘણાનો પરિચય વધે અને ઘણા સાથેનો સંપર્ક વધી જાય એટલા માટે વિહાર કરવાની છૂટ આપી નથી. એમ મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કયો છે. જો પછી બીજી વાત ન લીધી, પુસ્તક પણ મૂર્છારહિતપણે, એટલે આમાં જે સોગાનિધિમાં આવે છે કે મુનિરાજ પાસે કોઈ સત્શાસ્ત્ર હોય, ગ્રંથ હોય અને કોઈ માગે તો તરત જ આપી દે છે. વાત ઉપર ઉપરથી સાધારણ લાગે કે આ વાત તો ખાસ સાવ સાધારણ છે, ખરેખર એમ નથી. એનું ત્યાં મૂર્છારહિતપણું કેટલું છે, ચારિત્રમોહની દ્રષ્ટિએ પણ ત્યાં મૂર્છારહિતપણું કેટલું છે એ વાત ત્યાં સ્પષ્ટ કરવી છે. મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કયો છે. શરીર સંગ્રહણનો આ કાળનો હીનપણું દેખી, અત્યારે વ્રજ નારાજ કે નારાજ સહન નથી, ચિત્ત સ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્ર પાત્રાદિનું ગ્રહણ કયું છે, એ આ શ્વેતાંબર શાસ્ત્ર અનુસાર એ વાત છે. અર્થાત આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે કે ભાઈ આટલું તમે રાખો. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે એટલે ઉપરા નદી ઓળંગવાની, પણ ભાવનો આકાર ફેર છે એટલે ભાવનું સ્વરૂપ જુદું છે એમ લઈ લેવું. પરિગ્રહ બુદ્ધિથી કે પ્રાણાતિપાત બુદ્ધિથી, એટલે હિંસાના કઠોર પરિણામથી, એમાંનું કાંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી એમ છે. એટલે ન તો પુસ્તકનો આગ્રહ હોય, ન તો વસ્ત્ર પાત્રનો આગ્રહ હોય, જો આમાં વસ્ત્ર નથી લીધું, ખાલી પાત્ર લીધા છે. પાંચ મહાવ્રત સર્વથા નિવૃત્તિ રૂપ, ભગવાને જ્યાં બોધા ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કયા છે, બીજા જીવના રક્ષણાર્થે કયા છે, હિત અર્થે કયા છે શું, અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવા અપવાદ પણ આત્મહિતાર્થે કયો છે, બીજા જીવના હિતાર્થે કયા છે અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર, કે આ પાછો મહાવ્રતનો ત્યાગ થઈ ગયો છે એવો અપવાદ પણ આત્મહિતાર્થે જ કયો છે. સિદ્ધાંત પણ આત્મહિતાર્થે કયો છે, અપવાદ પણ આત્મહિતાર્થે જ કયો છે. અર્થાત એ પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. એક પરિણામ હોવાને લીધે ત્યાગ ક્રિયા, એક પરિણામ એટલે એક હેતુ, પરિણામ એટલે રિઝલ્ટ, એક ફળ, ફળ એક હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. ફક્ત મૈથુન ત્યાગમાં જે અપવાદ નથી, ત્યાં કોઈ અપવાદ નથી રાખ્યો. તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં. બીજામાં રાગદ્વેષ વગર પણ થાય છે, અહીંયા રાગદ્વેષ વગર તેનો ભંગ થતો નથી. અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે, જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઉતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે, પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે, પણ મૈથુન સેવન તેમ ન થઈ શકે. માટે ભગવાને અનઅપવાદ એ વ્રત કહ્યું છે. એ વ્રતમાં અપવાદ નથી લીધો, બાકીના ચાર વ્રતમાં અપવાદ લીધો છે એમ કહેવું છે. અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કયા છે, અપવાદ કયા છે તો પણ એમાં આત્મહિત જાળવીને કયા છે. અપવાદમાં પણ મર્યાદા છે, અમર્યાદિતપણે નિરર્ગળપણે પ્રવૃત્તિનો અપવાદ ત્યાં સ્થાપ્યો નથી એમ લેવું. આમ હોવાથી જીનાગમ જેમ જીવનું અને સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. આ પ્રયોજન છે, અર્થ એટલે પ્રયોજન, કે બીજા જીવોનું રક્ષણ થાય અને પોતાના પરિણામમાં સંયમ જળવાઈ રહે એ હેતુ રાખીને કોઈ અપવાદની વાત સમજવા યોગ્ય છે. એ હેતુ છોડીને અપવાદની વાત પણ સ્વીકારવા જેવી નથી. પણ એના ગુરુએ આદેશ આપ્યો, એમાં વિતરાગતા, સંયમ, બીજા જીવની રક્ષા એ બધી સાથે સાથે આદેશ આપ્યો છે કે નથી આપ્યો? હે, તો મૂળ વાત તો રહી ગઈ, પછી ફાવતું પકડ્યું એના જેવું થાય ને, જે મૂળ હેતુ છે એ છૂટી જાય ને ફાવતું પકડવામાં આવે તો શું થાય, અનર્થ થાય. જોકે આ તો મુનિ દશા જ નથી, અત્યારે જે લલ્લુજી છે એને મુનિ દશા નથી, તેમ અત્યારે બીજા સાધુઓને મુનિ દશા નથી. શું એ તો લખે છે કે વર્તમાન જે મુનિઓ છે એનો શાસ્ત્ર શ્રવણને પણ અનુકૂળ નથી, એની વાત જ સાંભળવા જેવી નથી એમ લખે છે. હા, એ તો એમને પહેલાં જે પત્રો લખ્યા છે ને એમાં એ વાત લખી છે. જિજ્ઞાસુ, એમને જિજ્ઞાસુનો ઉદ્દેશ પેલો કર્યો છે, સંબોધન કર્યો છે, જિજ્ઞાસુ તરીકેનું સંબોધન કર્યું છે. એ બહુ શરૂઆતમાં 24મા વર્ષમાં જ્યારે પત્રની શરૂઆત થાય છે ત્યારે એમને મુનિ તરીકે નથી કીધું, સતના જિજ્ઞાસુ. સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ, લલ્લુજી ઉપરનો પત્ર છે. કેવા કયા છે એમને? સતના જિજ્ઞાસુ અને માર્ગાનું, માર્ગનું અનુસરણ કરવાની તમારી મતિ છે એટલી વાત લીધી છે, એથી વધારે નથી લીધું. સદ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ લલ્લુજી, એવી રીતે એમને જિજ્ઞાસુની ભૂમિકામાં સંબોધન કર્યું છે. મુનિ તરીકે સંબોધન નથી કર્યું, પાછળથી જરા એમની ભક્તિ વિશે સ્મૃતિ છે ત્યારે સંબોધન સારું કરે છે, શરૂઆતમાં તો આવું સંબોધન કર્યું છે. કેટલા મોટા? 196 માં પત્ર. 196 માં મુનિ પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ. જુઓ મુનિ છો નહીં તમે, મુનિ પણ રહેવું છે એવા તમે જિજ્ઞાસુ છો. હજી બહુ સ્પષ્ટ સંબોધન કર્યું છે. આ લોકો એમ માને છે કે એમને મુનિ તરીકે માન્યા હતા ને સ્વીકાર્યા હતા, જેને આગ્રહ છે એને, ખરેખર એમ નથી. એટલું તો નહીં, ક્યારેક ઠપકો આપતા હતા કડક. બીજા લોકોમાં ઉહાપો બહુ થઈ ગયો ને છતાં આ કંઈક મારે તો તમારા દર્શન કરવા આવવું છે, રવાના કરી દઉં, અહીં આવવું નહીં તમારે એમ કહી દે તો પોતે આજ્ઞા કરે છે. શું એ પણ એવી રીતે બહાર ઊભા રહીએ, સાહેબને આજ્ઞા છે તો દર્શન કરવા આવું એમ પૂછાવે. શું આગ્રસ્ત છે, નાની ઉંમરના છે, ઓલા મોટી ઉંમરના છે, સાધુ વેશમાં છે તો એમ પૂછાવે બાર ઉભા રહીને, આજ્ઞા હોય તો હું દર્શન કરવા અંદર આવું. કોઈ વાર એમને બહારથી રવાના કરી દીધા છે. એકવાર તો બાજુ બાજુના ગામમાં હતા, પછી એમને જરા ઉહાપો હતો ત્યાં કે આ મુનિ થઈને જાય છે. એટલે પછી શું છે કે સવારમાં ઠલ્લે જાય તો બે ચાર પાંચ ગામ હાલી જાય, એ તો ઓલા ગામના પાદર સુધી જાય કે સવારમાં જો નીકળ્યા હોય તો દર્શન થઈ જાય. પછી પૂછ્યું તો કે એ તો સવારમાં જંગલ ગયા હતા, પાછા તો પહોંચી ગયા છે એમના ઉતારે, એટલે ઊભા રહ્યા કે કોઈ નીકળે તો પૂછાવું આજ્ઞા માટે, કે બાજુના ગામમાં છું પણ હવે આપના દર્શનની બહુ ભાવના થઈ એટલે અહીં સુધી આવ્યો છું, આપને આજ્ઞા હોય તો આવું છું, ના પાડે તેથી પાછા વ્યા જાય અહીંયા ન આવે. પાંચ ગો હલીને આવ્યા તો પાછા મોકલી દીધા અને વ્યાજે હઠનો કરે. એ પ્રકાર તો હતો જ નહીં, ત્યારે પ્રકાર જોવામાં આવે છે, એ પ્રકાર તો હતો. મારે પ્રણે લાભ લેવો છે, એ લાભ નથી લેવો, એક હઠ છે પોતાને. શું હા, શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લીંડુજી એટલું લખ્યું. બે 500 અને 501 બેમાં એક જ સંબોધન છે. હવે આગળ લખે છે કે પત્ર લખવાનું હારી જાય છે. એટલું આજ્ઞાંકિતપણું હતું, એટલી ભક્તિ હતી, છતાં એ એમ કહેતા હતા કે વૈરાગ ઉપશમની જરૂર છે તમારે, પછી સિદ્ધાંત સમજાય, પરિસ્થિતિ તમારી થશે પછી સિદ્ધાંત સમજાશે, અત્યારે વૈરાગ ઉપશમના ગ્રંથ વાંચો. એટલો ત્યાગ હતો. તો એટલે એમને સીધું કાંઈ લેવા જાય ને મળી જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી, એની પૂર્વ ભૂમિકા જે કાંઈ તૈયારી છે એ પાયાની જ છે, એની પૂર્વ ભૂમિકાની જ છે. પછી તો માર્ગ સરળ છે અને ઘણો સરળ છે, સુગમ છે. પહેલી જે વાત છે એ જ અઘરી છે. પત્ર લખવાનું કે સમાચાર આદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે તે પણ એ જ હેતુ એ છે. હવે એ શાસ્ત્રોની અંદર જે પત્ર લખવાનો નિષેધ કર્યો છે કે બીજા મારફત સમાચાર ચિઠ્ઠી મોકલવી, સમાચાર કહેવડાવવા, એનો જે નિષેધ કર્યો છે તેનું એ જ હેતુ છે કે લોક સમાગમ વધે. શું થાય? લોકોનો પરિચય વધે, પ્રીતિઓ પ્રતિના કારણો વધે, રાગ દ્વેષના કારણો થાય. પછી તો એનો એ જ પરિચય છે જેની સાથે, એ જ એનો સંસાર થઈ ગયો, એ જ એના ઉદયના વિષય થઈ ગયો, ઉદયનો વિષય થઈ ગયો, એટલે ત્યાં રાગ દ્વેષ ઉદયમાં કરશે. સ્ત્રી આદિના પરિચયમાં આવવાનો હેતુ થાય અને સાધુઓ પણ સ્ત્રીઓના પરિચયમાં આવવા લાગે. સંયમ ઢીલો થાય અને એનો જે પરિણામ છે એની અંદર શિથિલતા વધે. તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય અને કાંઈ સાધુને લેવા દેવા નથી, છતાં પણ આ બધી જંજાળ વધે. પરિગ્રહ એટલે જંજાળ વધે છે. અને એવા સન્નિપાતિક અનંત કારણો દેખી, જેવો સન્નિપાતિક કારણો કીધા એને, સનેપાત થાય એવા શું અનંત કારણો દેખી પત્ર આદિનો નિષેધ કર્યો છે. તથાપિ તે પણ અપવાદ સહિત છે. એટલે કે અમારી સાથે પત્ર વ્યવહાર કરો છો એ અપવાદમાં તમને વાંધો નથી એમ એમને કહેવું છે કે તમે આત્મહિતાર્થે કોઈ પત્ર વ્યવહાર કરો છો તો એ અપવાદમાં જાય છે, એમાં સિદ્ધાંતને તમારે બાધા આવે છે એમ વિચારવા જેવું નથી એમ એને સમાધાન આપવું છે આ પત્રની અંદર. શું હા, એ તો સીધી જ વાત છે. પરિચય વધારે એટલો નુકસાન છે. એમણે બહુ શરૂઆતમાં એક વાત કરી છે, એ ઘણી ઊંડી વિચારણાથી કરી છે કે બહુ જાજાનો પરિચય કરવો નહીં અને બહુ થોડા સાથે અતિરાગ કરવો નહીં, અતિપ્રેમ કરવો નહીં. થોડા સાથે અતિપ્રેમ કરવો નહીં, અતિરાગ કરવો નહીં, બહુ જાજાનો પરિચય વધારવો નહીં. કેમ કે બે સરખું છે, એનું જે કદ જોવામાં આવે તો બે કદ સરખું થઈ જાય છે. માટે એમણે બહુ શરૂઆતમાં આ એક સાવધાની રખાવી છે. શું કહે છે કે અનાર્ય ભૂમિમાં વિચારવાની બૃહદ કલ્પમાં ના કહે છે. અનાર્ય ભૂમિ શું? બૃહદ કલ્પ નામનો કોઈ ગ્રંથ છે, એને જોયો હશે, શ્વેતાંબર ગ્રંથ છે. બૃહદ કલ્પની અંદર અનાર્ય ભૂમિમાં વિચારવાની ના કહી છે અને ત્યાં ક્ષેત્ર મર્યાદા કરી છે કે ભાઈ આ ક્ષેત્રથી તમારે અનાર્ય ભૂમિમાં વિહાર ન કરવો. પણ જ્ઞાન દર્શન સંયમના હેતુએ ત્યાં વિચારવાની પણ હા કહી છે. તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય. હવે શું પત્ર લખવાનો શું હેતુ છે? કે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય દૂર રહેવામાં. પછી એ વખતે તો આવાગમનના એવા સાધનો પણ નહોતા, અથવા મુનિને તો પોકવાળા ચાલવું પડે. તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અથવા માંદગી વગેરે હોય એમ, અને પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મ સિવાય, આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરીને, એટલે એકલા આત્મહિતના અભિપ્રાયથી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ, તે પણ તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જીનાગુણથી નિષેધ થતો નથી. એટલે એમને છૂટ આપી છે એમ જણાય છે. કારણ કે પત્ર સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું ત્યાં તે જ ના સમજાવી છે. તો આત્મહિત નાશ પામે એટલા માટે એની ના પાડી છે. જ્યાં આત્મહિત પત્ર સમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, પત્ર સમાચાર બંધ કરવાથી આત્મહિતને પ્રતિબંધ આવતો હોય, ત્યાં પત્ર સમાચારનો નિષેધ હોય એમ જીજ્ઞા જીનાગમથી બને કે કેમ, તે હવે વિચારવા યોગ્ય છે. બીજી વાત લઈએ કે દીક્ષા લઈ લીધી હોય છે, મને પણ તો હતું નથી, તો આ જ્ઞાની પુરુષના સંગમાં આવે છે. જ્ઞાની પુરુષને દેખીને એને વંદન નમસ્કાર કરે છે, તો જીનાજ્ઞાનો ભંગ કર્યો કે ન કર્યો કે નથી કર્યો? કેમ કે પોતે ખરેખર પહેલા ગુણ સ્થાનમાં છે, જેને વંદન નમસ્કાર કરે છે ચોથા ગુણ સ્થાનમાં છે. આ વીરતીના વેશમાં છે, આ અવિરતીના વેશમાં છે, છતાં ગુણસ્થાન ઊંચું છે. વંદન નમસ્કાર કરે છે તો જીનાજ્ઞાનો ભંગ થતો નથી એમ. એ પ્રકારે વિચારવાથી જીનાગમમાં જ્ઞાન દર્શન સંયમના સંરક્ષણ અર્થે પત્રો સમાચાર આદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે. તથાપિ તે કોઈ કાળ અર્થે કોઈ મોટા પ્રયોજનને અર્થે મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈ પાત્રને અર્થે છે એમ સમજવા યોગ્ય છે. આટલી મર્યાદા લીધી છે. કોઈ કાળે કોઈ ખાસ પાત્રને માટે કોઈ ખાસ હેતુથી એનો અપવાદ સમજવો એની પ્રણાલિકા કરવા જેવી નથી. એટલે એમાંથી એ વાત ફલિત થાય છે કે જે અપવાદની વાત છે તે પરંપરા ચલાવવા માટે નથી. ક્યાંક અપવાદની વાત જિનાગમની વિશે આવી હોય તો એ પરંપરા એની ચલાવવા માટે એ વાત કહી નથી. કોઈ જીવને માટે કોઈ કાળે કોઈ પ્રયોજન મોટા પ્રયોજનને અર્થે અને મોટા પ્રયોજન એટલે એના આત્મહિતના રક્ષણ અર્થે એ વાતનો અપવાદ ત્યાં છૂટ મૂકે છે. પણ એ સર્વસાધારણ કરી મૂકે અને બધા જ એમ ચાલવા માંડે કેમ કે શાસ્ત્રમાં એની છૂટ આપી છે એ તો ચોખ્ખે ચોખ્ખો પંચ મહાવ્રતનો કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈ પાત્રને અર્થે છે એમ જ સમજવા યોગ્ય છે. આજ્ઞાપૂર્વક અને કોઈ પાત્ર જીવને અર્થે વાત છે એમ સમજવા યોગ્ય છે. એટલે ચોખ્ખો આત્મહિતનો હેતુની સફળતા દેખીને ક્યાંક અપવાદ કયો છે એ અપવાદની પરંપરા ચલાવવા માટે જરા પણ અપવાદ કયો નથી એ વાત અહીંથી સ્પષ્ટ નીકળે છે. શું ભૂલ થાય છે આ જગ્યાએ થાય છે કે શાસ્ત્રમાં એ વાતની છૂટ મૂકી છે માટે આપણે એ છૂટનો લાભ લ્યો એનો અર્થ કે એને સિદ્ધાંત પાળવો જ નથી એમ ચોખ્ખી વાત થઈ જાય છે. શું નિત્ય પ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રો સમાચાર આદિ વ્યવહાર ઘટે નહીં. પછી તમે કેમ છો ને કુશળ છો ને અમે આનંદમાં છીએ ને એમ સામાન્ય કાંઈ વાતમાં માલ ન હોય ને અમથા અમથા કાગળ લેખા કરે એ વાતો ત્યાં છૂટ આપી નથી. જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ, શું કહ્યું, જ્ઞાની પુરુષ પ્રત્યે અને તે પણ તેની આજ્ઞાએ નિત્ય પ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે એની સાથે વાંધો નથી એની આજ્ઞા હોય તો. તથાપિ બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. પણ બીજા લૌકિક માણસો સાથે પત્ર વ્યવહાર કરવો એ તો તદ્દન નિષેધ કર્યો છે. એ વાતની તો જરાય અપવાદમાં પણ મંજૂરી આપી નથી. વળી આ કાળ એવો આવ્યો છે કે જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. આ અપવાદની વાત કરતાં પણ પરિણામ વિષમ આવે. કેમ કે માણસ પોતાની રૂચિવાળી વાત એકદમ પકડી લે છે અને પોતાની રૂચિની મુખ્યતા કરીને પછી નાની વાતને મોટી કરીને વજન આપે છે અને અહિતના રસ્તે ચાલ્યો જાય છે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ કેવા, લોકમાર્ગમાં વર્તતા એવા સાધુવાદીના મનમાં આ વ્યવહાર માર્ગનો નાશ કરનાર ભાષ્યમાન થાય તે સંભવિત છે. એટલે લોકમાર્ગમાં વર્તતા એવા કહેવાતા સાધુઓ છે એને તો એમ લાગે કાં તો અમારો વ્યવહાર ઉડાડે છે, તે સંભવિત છે એવું એને લાગે. તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્ર સમાચાર આદિ ચાલુ થાય અને જો અપવાદની વાત એને સમજાવીએ તો વગર કારણે પાછા કાગળ લખવા મંડી પડે કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્ય ત્યાગ પણ ગણાય. એટલે બહારની અંદર જે ત્યાગ કયો છે દ્રવ્ય ત્યાગ, ભાવે ત્યાગની પણ દ્રવ્ય ત્યાગ પણ ગણાય જાય. ભાવ ત્યાગ તો રહેતો જ નથી પણ દ્રવ્ય ત્યાગે નથી રહેતો ત્યાં તો. દ્રવ્ય અને ભાવે બે પ્રકારે ત્યાગ છે ને એ દ્રવ્ય ત્યાગ પણ ગણાય. એવું જાણી એ વ્યવહાર ઘણો કરી અંબાલાલ આદિથી પણ કરવો નહીં. જો હવે પોતે આજ્ઞા કરી કે આમ જાણીને પત્રનો વ્યવહાર તમારે અંબાલા લાદીથી પણ કરવો નહીં. અમારી યારે કરો છો ત્યાં સુધી અમારી આજ્ઞા છે, ઠીક છે, તમારા આત્માનું કલ્યાણ થશે એવી કોઈ વાત અમારાથી તમને મળશે, અંબાલાલારે પણ તમારે કરવો નહીં. જુઓ, આમ અંબાલાલભાઈએ તો એનો પરિચય કરાવ્યો છે. ખંભાતમાં એ લોકો આવેલા ત્યારે વાત કરી હતી કે તમે આ પુરુષ છે અને તમે એના સંપર્કમાં આવો, પણ અંબાલાલભાઈ સાથે પત્ર વ્યવહાર કરવાનો નિષેધ કરી દીધો છે. કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પછકાણ હોય તો પછી પત્ર ન લખવાના જે પછકાણ સાધુએ આપ્યા છે તે અપાય નહીં. પત્ર તમને સર્વ પછકાણ આપ્યા છે તો પત્ર ન લખવાનું જે પછકાણ છે એ એમનાથી ન અપાય, એમ કે એને આટલે અપવાદ સમજાવવો જોઈએ તમને. તથાપિ આપ્યા તો પણ એમાં હરકત ગણવી નહીં. તે પછખાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી રૂપાંતર થયા હોય તો હરકત નહોતી. એવા જે પછખાણ છે એ જ્ઞાની પુરુષની વાણીથી બીજા રૂપમાં આવે તો એમાં હરકત નથી, પણ સાધારણપણે રૂપાંતર થયા છે તે ઘટારત થયું નથી. પણ એ વાત સાધારણ થઈને તમે બધાની સાથે પત્ર વ્યવહારો કર્યા કરો એ વાત તો બરાબર બિલકુલ નથી. મૂળ સ્વાભાવિક પછખાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી. હવે અત્યારે જે ચર્ચા કરવી છે એમાં જે સ્વાભાવિકપણે પછખાણ આપવામાં આવે છે એની વ્યાખ્યા અમે નથી કરતા, એ અહીંયા પ્રસંગ નથી. લોક પછખાણની વાતનો અવસર છે. લોકોની સાથે જે સંબંધ જોડાય એ પ્રકારના જે પછખાણ છે એ પછખાણ તો બરાબર પાળવા જોઈએ. તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં, ને ગમે તેમ એને શિથિલપણું કરીને ગમે તેમ તોડીને હાલમાં માંડે, કાંઈ નહીં આટલો તો અપવાદ છે, આટલો તો અપવાદ છે એમ કરીને. એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો, એ વિષયમાં દ્રઢ વિચાર રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય, હવે મુખ્ય વાત આ છે કે આત્માને ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે પણ કોઈ અવરોધ ઊભો થતો હોય ત્યારે તે પછખાણ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકાર ફેર થવા દે, રસ્તા પર લાવવા, શું ગુણ પ્રગટવાના રસ્તા ઉપર લાવવા. ભલે એમાં થોડો ફેરફાર કરવો પડે તો કરવો, પણ ગુણ પ્રગટવા અર્થે, આત્મગુણ પ્રગટવા અર્થે સહેજ એને આકાર ફેર કરવો પડે તો મૂળ એ રસ્તે કરવો. કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. કારણ વગર લોકોમાં આવો આપો થાય, વાતમાં કાંઈ માલ ન હોય, હાલતા ને ચાલતા તમે અપવાદનો આશ્રય લ્યો, એ વાત તો ઠીક નથી થતી. બીજા પામર જીવને, એટલે પછી સાધુઓમાં પણ કેટલાક તો સાવ પામર પરિણામ મળ્યા હોય છે, એવા બીજા પામર જીવને વગર કારણે તે અનહિતકારી થાય છે, અહિતકારી થાય છે, પછી એ તો એનો આશ્રય લેશે, ફલાણા આમ કરે છે પછી આપણે તો એમ કરવામાં કાંઈ વાંધો નથી. આ જે શિથિલપણું વર્તમાન કાળમાં દીક્ષાધારી સાધુ વેશધારી લોકોનું વિધું છે એનું કારણ આ છે કે એક માણસ શિથિલાચારમાં આવે છે એને જોઈને દેખાદેખીથી બીજો પણ આવે છે કે ફલાણા કરે છે એને કાંઈ વાંધો નથી, પછી અમને શું એમ કરીને બીજો ત્રીજો એમ કરતાં કરતાં એ આખી રૂઢિ જ બદલાઈ જાય છે અને એટલી વિકૃતિ વધતી જાય છે, કાળે કરીને એ વિકૃતિ વધતી જાય છે. એ વગેરે ઘણા હેતુ ધારી બનતા સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. આમ ઘણા કારણોને તપાસતા તમારે અત્યારે પણ પત્ર વ્યવહારનો સંપર્ક ઓછો કરી નાખવો એમને યોગ્ય લાગે છે. અમ પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારી રૂપ છે માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને મંચાવીને મોકલવો, અમારી સાથે ક્યારેક તમારે પત્ર વ્યવહાર કરવો યોગ્ય લાગતો હોય તો પણ તમે દેવકરણજીને વંચાવજો કે હું આમ લખું છું, એટલે જે કાંઈ લખે એમાં બીજાને ખ્યાલ આવે કે હું આમ લખું છું, ખાનગી વાત રહે નહીં, ખુલ્લી વાત રહે, જે પોતે પોતાની પ્રવૃત્તિ છે એ વાત ખુલ્લી રહે. શું એ ખાસ સાધુને એનું કોઈ અંગત જીવન નથી હોતું એમ કહેવું છે. શું કોઈને શંકાનું કારણ નથી કે ભાઈ જુઓ હું જે કાંઈ લખતો હતો એના સાક્ષી છે, માટે કોઈ એવો ગમે તેવો આરોપ આવી જાય તો એ બીજાને કહે કે ભાઈ જુઓ આમને પૂછી લ્યો તમે, હું એમને વંચાવી વંચાવીને મેં પત્રો મોકલેલા છે, માટે તમે એમને પૂછો, વાત સાફ થઈ જાય છે. એવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો કે જેથી જ્ઞાન ચર્ચા સિવાયમાં બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું, તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્ર વ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. એ તમે જ્ઞાન વાર્તા આત્મહિતની વાર્તા સિવાય બીજી વાર્તા કરતા નથી એમ પણ થાય અને બીજી કરતાં પણ તમે અટકી જાઓ. કેમ કે પેલા કહેશે કે ભાઈ તમે આ લખવા માંડ્યા, તમારે તમારા આત્માના હિતની વાત બે પૂછવી હોય તો પૂછો, લખવી હોય તો લખો, આ ડીવડી વાત શા માટે લખો છો, તમે જ અટકશો. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે, એને એમ લાગશે કે મને આ વિશ્વાસમાં લે છે એ વિરોધ સમજશે નહીં. કદાપિ તેમને તેમ લાગતું હોય, કોને? દેવકરણજીને. તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરશું. કોઈ ક્યારેક તેમને એવી શંકા પડતી હશે તો એમને એ શંકાનું નિવારણ અમે કરી દેશું. તથાપિ તમારે ઘણું કરીને વિશેષ પત્ર વ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ્ય ચૂકશો નહીં. બને ત્યાં સુધી પત્ર વ્યવહાર ઓછો કરવાનો છે એ વાત લક્ષ્યમાં રાખીને આ બધું કહેવામાં આવ્યું છે. ઘણું કરી શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે. ઘણું કરી એટલે માત્ર આત્મહિતના પ્રસંગની જ વાત મારે તો મંજૂર છે, એ સિવાયની કોઈ વાત મંજૂર નથી. એટલે તમે કાગળમાં એમ લખો કે આ ગામમાં આમ છે ને આ ગામમાં આમ છે ને ફલાણું બધી તમે પંચાયત અંદરોઅંદર કરતા હોય, કાગળનો વ્યવહાર પત્ર વ્યવહાર અમારી સાથે કરો, અમે બિલકુલ મંજૂર કરતા નથી. ઘણું કરી શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાદ ન થાય તે છે. હિતકારી પ્રસંગને બાદ ન થાય એટલો જ પત્ર વ્યવહાર કરવાની છૂટ છે, બાકીની છૂટ નથી. વિશેષ પત્ર વ્યવહાર કરવાથી તે જ્ઞાન ચર્ચારૂપ હશે તો પણ લોક વ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. આમ તો આ જે પત્રો છે એમાં પણ પહેલા વધુમાં વધુ પત્રો છે એ સૌભાગભાઈ ઉપરના છે, ત્યાર પછીના અંબાલાલભાઈ ઉપરના છે, ત્યાર પછીના ઘણું કરીને લલ્લુજી ઉપરના છે. પત્ર વ્યવહાર ઠીક ઠીક ચાલ્યો છે ટૂંકામાં. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને વિમાસવું યોગ્ય છે. વિચારવું અને વિશેષપણે વિમાસવું એટલે વર્તન કરવું તે યોગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાન પ્રશ્નાર્થ પત્ર લખવાની તમારી ઈચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાદ ઓછો થાય. આ સ્પષ્ટ કરી દીધું, દેવકરણજીને પૂછીને ચર્ચા કરીને લખવો કે આમ વિચાર છે, ઓટોમેટિક તમારી મર્યાદા આવી જશે. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષયમાં ચર્ચા થઈ તે જો કે ઘટારત થયું નથી. તમને કાંઈ પ્રાયશ્ચિત આપે તો તે લેવું, અને એ માટે તમને પ્રાયશ્ચિત આપે તો તમારે લઈ લેવું. બાલાલને પત્ર લખવાની અમે ના લખીએ છીએ, છતાં તમે લખ્યા છે, તમારી વિશે ચર્ચા થઈ છે આપસમાં, તમને એ જો પ્રાયશ્ચિત આપે તો તમારે લઈ લેવું. એ લોકોનું શું છે, અંદરો અંદર એકબીજાનો દોષ જઈને પ્રાયશ્ચિત આપે એ જાતની હળવાશ આપસમાં હોય છે. પણ કોઈ જ્ઞાન વાર્તા લખવાને બદલે લખવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે. જ્ઞાન વાર્તા અમે લખીએ ત્યારે તમને ખરાબ ન લાગવું જોઈએ કે આ કેમ પત્ર વ્યવહાર કરે છે, કે જે વાત માત્ર જીવના હિત અર્થે કરવા માટે છે એના માટે એમને ખરાબ લાગતું હોય તો એમની યોગ્યતા બરાબર નથી, ને એવી અડચણ એને વચ્ચે લા કરવી જોઈએ નહીં. પર્યુષણાદિમાં પત્ર વ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે. હા, એમને ખબર છે પર્યુષણના દિવસમાં પત્ર વ્યવહાર કરાવે છે. શું એટલે શું છે, એ લોકો કે તમારે અહીંયા આવવું, અહીંયા આ રીતે આરાધના વધારે કરવાના છે, ફલાણું વધારે કરશું, આમ વધારે કરશું, માટે તમારા કોઈ બારગામવાળાને બોલાવે, પત્ર વ્યવહારથી સમાચાર મોકલે, જે એમના આશ્રિત હોય, એના શ્રદ્ધાવાન હોય, એના અનુયાયી હોય, એને પત્ર વ્યવહાર કરે છે. તેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થયું હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી. પણ એ રૂઢિ થઈ ગઈ છે એટલે લોકો પણ એનો વિરોધ કરતા નથી. પણ પર્યુષણમાં પત્ર વ્યવહાર કંઈ વધારે કરતા હશે સાધુ લોકો, કેમ છે તમારા તમને લોકોને વધારે ખબર હોય કે પર્યુષણની અંદર કાંઈ પત્ર વ્યવહાર મોટો થાય છે. એ હિસાબે બહારગામથી પત્ર વ્યવહાર કરીને બોલાવતા હશે, ઠીક છે. પણ એ રૂઢિ થઈ ગઈ છે, તેમ તે રૂઢિને અનુસરીને વર્તવાનું રાખશો તો પણ કાંઈ હરકત નથી. રૂઢિગત રીતે વર્તો અને લોકોમાં આવો આપો ના થાય તો એનો કાંઈ તમારા માટે વાંધો નથી, કેમ કે એ તો ખરેખર તો કાંઈ સાધુ તો છે ને. એટલે તેમને પત્ર લખવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો પણ નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, કેમ કે બહુ અમને ઉપમા આપો છો પત્રની અંદર, અને તમારે તો ખુલ્લો પત્ર લખવાનો છે, કોઈને હંતાડીને લખવાનો નથી, બીજાને વંચાવીને લખવાનો છે. એ વાત તો બહાર પડે કે લલ્લુજી પત્ર લખે છે, શું શ્રીમદજીને બહુ વિશેષણો લખે છે, શું તો લોકોને એમ થાય કે સાધુ થઈને આટલા બધા વિશેષણ ગૃહસ્થીને લખે છે, એમ બહુમાનથી વંદનને બધું બીજું ત્રીજું લખે ખૂબ ભક્તિથી, તો કે અમને એક સાધારણ ઉપમા લખશો, અને નહીં ઉપમા લખો તો પણ અડચણ નથી. ઉપમા એકાદું વિશેષણ વાપરો તો ભલે, ન વાપરો તો પણ ભલે, અમને કાંઈ વાંધો નથી, કે અમારે ઉપમાની જરૂર છે એવું કાંઈ નથી. માત્ર ચિત્ત સમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી, પણ અમને ઉપમાનું કાંઈ સફળપણું નથી. તમે અમને ઉપમા લખો એટલે અમને કાંઈ એમાંથી લાભ થાય છે, એનું ફળ મળે છે, એ બિલકુલ નથી. તમને બહુમાન આવે ને તમને બહુમાન વ્યક્ત કરવામાં અસમાધાન થતું હોય તો તમારા મનના સમાધાન માટે તમે લખો બીજી વાત છે, અમારે એથી કોઈ સંબંધ નથી કે અમને તો તમે ઉપમા લખો કે નથી લખતા, એ વાતનો વિકલ્પ અમારે નથી. જો એક પ્રાસંગિક વાત આવી તો પણ એટલી સ્પષ્ટતા કરી દીધી છે પોતાના માટે અમને. કેટલું સ્પષ્ટીકરણ કેટલું આપ્યું છે, ખાલી વાત તો એક પત્ર વ્યવહારનો મુદ્દો બે વચ્ચે ઉત્પન્ન થયો છે, એમની વચ્ચે અને પોતાની વચ્ચે. એ સિવાય અંબાલાલભાઈ જેવા મુમુક્ષુ સાથે પણ પત્ર વ્યવહાર કરે છે, તો એને એની ભૂમિકા પ્રમાણે કેટલું જાળવવું જોઈએ અને મનનું સમાધાન રહે, આખરમાં આત્મહિત થાયને ગુણ પ્રગટે, એ વાતને મુખ્ય રાખીને આખું માર્ગદર્શન આપ્યું છે. માર્ગ સ્થાપવાનો કોઈ આ વિષય નથી, સાધુનો માર્ગ સ્થાપવો છે ને એ કોઈ ચર્ચા નથી, એ કોઈ સિદ્ધાંત નથી. એને વ્યક્તિગત રીતે શું કરવા યોગ્ય છે એટલી વાત છે એમ લેવું. મિત્ર અહીંયા મતનો આગ્રહ હોય તો થોડુંક ભડકે એવી વાત છે. એટલે બે મતવાળાને નુકસાન થાય, શું મતવાળા બંનેને નુકસાન થાય, સ્વતંબરને નુકસાન થાય અને દિગંબરને પણ નુકસાન થાય. તો વ્યક્તિગત વાત કરી છે, પોતે સમજે છે કે આ કાંઈ સાધુ નથી, પણ એને કઈ મર્યાદામાં રહેવું એટલે એને શિખામણ આપી છે કે જેથી લોકોમાં પણ અભાવો ના થાય, એની વૃત્તિ પણ વિશેષ કરીને સ્વચ્છંદી ન થાય અને આત્મગુણ પ્રગટવાનો હેતુ જળવાઈ રહે. એ બધી વાતનો સરવાળો આટલો જ છે, બધી વાતનો સરવાળો આટલામાં છે. કોઈ મતમતાંતરની વાત સ્થાપવાનો અહીંયા પ્રકરણ નથી, અહીંયા અભિપ્રાય પણ નથી, અહીંયા એ વાત પણ લક્ષમાં લેવાની પરિસ્થિતિ નથી એમ છે. એટલે પોતે પોતાની વિચારણામાં કઈ રીતે વિચારવા ટેવાયેલો છે અથવા વિચારણામાં પૂર્વગ્રહ મતમતાંતરનો કેટલે અર્થે કેળવાઈ ગયો છે, સ્થાપિત થઈ ગયો છે, એ વાત દરેક મુમુક્ષુએ બહુ ઊંડાણથી પોતામાં વિચારવા જેવી હોય છે એમ એમાંથી નીકળે છે. મધ્યસ્થપણું શું અને મતમતાંતરપણું શું, શું ગુણ પ્રગટવાની અંદર એનો હેતુ શું, અને એ હેતુથી ખસી જાય તો ક્યાં જાય, કેવી રીતે પોતાના આત્માને નુકસાન કરે, એ બધું બહુ ઊંડી વિચારણા માંગે એવો વિષય છે. બસ બસ એટલી જ વાત છે, એ તો એને વ્યક્તિગત વાત જ છે, એમની સાથેનો વ્યક્તિગત પ્રસંગ છે, તો એને વ્યક્તિગત રીતે કઈ રીતે એને લાઈન દોરી આપી દેવી એટલી વાત છે, જરા પણ એનો વધારે વિચાર કરવા જેવો નથી. નહીતર હેતુ કાંઈક છે કહેવાનો અને પોતે એનો અર્થ કરે છે કાંઈક એના જેવું થઈ જાય. લૌકિક પચકાન છે એમ જ છે. પછી 502 નંબરનો પત્ર છે. મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે એ બંનેને ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે. સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું ત્યાં સ્વપરાભવ છે. માત્ર ઉદીર્ણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. શું કહે છે કે આ દિવસોમાં એ સુરતની અંદર રોકાયેલા છે અને આ પત્ર છે 750નો આખો મૂકેલો છે. 750 નંબર છે ને એમાં આખો મૂકેલો છે, પાછળથી મળ્યો છે એટલે ફરીને છાપ્યો છે.
ઓગણસો
રમાણીયાથી લખેલો છે 1953માં, એટલે આ પત્ર 1953માં છે, એટલે અહીંયા અનુસંધાનમાં નથી, આ દિવસોમાં એ પત્ર નથી. શું આ જે પત્ર વ્યવહાર ચાલ્યો છે એ 50ની સાલના વૈશાખ મહિનામાં ચાલ્યો છે, જ્યારે આ 53ના ફાગણ મહિનામાં ચાલ્યો છે, એટલે 3-1 વર્ષનો ફેર છે. એટલે આ પત્ર ત્યાંથી જ લઈશું આપણે, કારણ કે આમાંય ફાટલો છે અને આગળ એ વાત સ્પષ્ટ આવે છે, એટલે એમના જે કાંઈ અનુસંધાન આગળ પાછળનું હોય તો એની સાથે મેળ ખાય છે. આ પત્ર અત્યારે વચમાંથી આપણે ક્રમમાંથી છોડી દઈએ છીએ, કેમ કે 750માં ફરીને એ પત્ર આવે છે. શું અને એ વખતે એ લખાયેલો છે 53ની સાલમાં. શું ત્યાંથી સૌ સહેજે સમાગમ થઈને આવે અથવા લોકોને ઈચ્છીને સમાગમ કરવામાં આવતા હોય તો એમ કરીને વાત છે. 750માં આ છે, ક્યાં ગામ લખેલો છે એ જોઈએ તો કરણજી વમાણિયાથી લખો છો, ક્યાં ગામ એ નથી લખ્યો, લખેલો છે વમાણિયાથી. શ્રી સ્તંભતીર્થ ક્ષેત્રે સ્થિત શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથા યોગ્ય વિનંતી, કે ખંભાતમાં અંબાલાલભાઈને આ પત્ર લખ્યો છે. તમારું લખેલું પત્ર પહોંચ્યું છે, અત્રે કુશળતા છે. સુરતથી આ જે સૂર્યપુર લખ્યું છે ને, એ સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો, તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી 5-6 દિવસ પહેલાં તેમનો એક બીજો કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેમાં તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલીક વિગત હતી. તે લોકોને પણ ખબર પડી કે અંબાલાલભાઈને કાગળ લખે છે. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. એમ કરીને જે કાગળ ચાલી ગયો એ કાગળનો વિષય ફરીને એમણે સંક્ષેપમાં લખ્યો છે. કહેવાનો અહીંયા એ અભિપ્રાય થાય છે કે એ દિવસોમાં જો મુનિઓ કોઈ શ્રાવકોને કાગળ લખતા તો એની લોકચર્ચા થતી હતી, કે આ લોકો પત્ર વ્યવહાર કરે છે, ફલાણા સાથે પત્ર વ્યવહાર, એક ટીકા લોકોની અંદર ટીકા કરવાનું કારણ થતું, એટલે એટલો શિથિલાચાર માટે ઉહાપો થતો હતો. એ અહીંથી નીકળે છે. 100 વર્ષ પહેલાં કોઈ સાધુ બીજા ગૃહસ્થીને પત્ર લખે તો એ શિથિલાચાર ગણીને એ સંબંધીમાં ઉહાપો અને ચણપણ ચાલે સમાજની અંદર, કે આમ કરે છે, આ તો આમ કરવા લાગ્યા છે, આ તો આમ કરવા લાગ્યા છે, એટલે એટલો શિથિલાચાર પણ એ વખતે લોકો મંજૂર નહોતા કરતા. અત્યારે તો એ વાત પછી ક્યાંય ને ક્યાંય ચાલી ગઈ છે, એના જેમ છે. અત્યારે તો ઘણો ફેરફાર, એથી વધારે સંપર્કનો ફેરફાર થઈ ગયો છે.
જય હો જય.